నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము కుటుంబి మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వాత.
समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार एमा आपने 49 गाथा सुधी स्वाध्याय कर्यो छे अने हवे 49 गाथा पछी आगळ अहींया कहे छे के आवो चैतन्य रूप परमार्थ स्वरूप जीव छे जेनो प्रकाश निर्मल छे एवो आ भगवान आ लोक में एक टंकुत किरण भिन्न ज्योति रूप विराजमान छे। आ विषय आपणे गईकाले बात लीधी थी, फेर पुनरावर्तन करिए तो आत्मा ने अहीं प्रकाशमान कहो, प्रकाशमान एटलू ज नहीं पण एने ज्योति रूप प्रकाशमान कहो। ज्योति नो अर्थ एवो थाय के जे सतत प्रकाश आपे एने ज्योति कहेवाय। ज्योति जयरे जयरे शब्द वापरवामां आवे, सरखामणी करवामां आवे तो एनी पाछळनुं एक कारण छे कि दीवानी ज्योत छे एमांथी प्रकाश एक सरखो वहे छे एटला माटे एने ज्योत कहेवामां आवे छे। अहींया ज्ञाननो प्रकाश छे, अहींया जे प्रकाश जे छे ए ज्ञाननो प्रकाश छे अने एवा ज्ञान प्रकाशमां आ भगवान आत्मा रह्यो छे। बीजी रीते कहीए तो भगवान आत्मामां एवो ज्ञान प्रकाश रह्यो छे। ज्ञान ए ज आत्मा छे ने आत्मा ए ज ज्ञान छे, एटले ए चैतन्य जेमा ज्ञान अने दर्शन बंने समाय छे, जाणवुं अने देखवुं, एवो ज्ञान स्वभावी भगवान आत्मा सतत ज्ञान क्रिया करे छे। ज्ञाननी क्रिया क्यारे पण अटकती नथी, एनो स्वभाव ज ज्ञाननो छे, एटले ए ज्ञान करे छे, करे छे ने करे छे। ए गमे ते पर्यायमां होय तो पण ए ज्ञान तो करे छे, एनो स्वभाव ज्ञान स्वभाव छे। एम नहीं कि ऊंघी जाए एटले ज्ञान नहीं करतो, एवं पण नहीं। कोईपण पर्याय में जीव सतत ज्ञान करवा वालो छे, अने निश्चय थी जोईए तो ए पोते पोताना स्वरूपनुं ज्ञान करवा वालो छे, पण एनुं लक्ष्य त्यां जतुं नथी। एनुं लक्ष्य त्यां जतुं नथी एटले वर्तमान एक समयनी पर्याय छे, ए पर्याय में ए बहारनुं लक्ष्य करे छे, उदय भावे जोड़ाय छे। उदय भावे जोड़ावाने कारणे एने ए भगवान आत्मा ज्ञान स्वरूप देखातो नथी। भगवान आत्मा तो ज्ञान स्वरूप सदाय छे, अनादिथी छे, वर्तमानमां पण छे अने अनंत काळ सुधी रहेवानो छे। एनुं लक्ष्य तरफ नथी, एनुं लक्ष्य पर्याय तरफ छे। ए वर्तमानमां मनुष्य थयो छे के तिर्यंत थयो छे के देव थयो छे, जे थयो छे ए प्रमाणे एनुं लक्ष्य रह्या करे छे। એટલે એ ઔદૈહિક ભાવે પરિણમે છે, અને એવું ઔદૈહિક ભાવે પરિણમન કરતા એને પોતાના જ્ઞાન સ્વભાવનો જ્ઞાન સ્વરૂપનો કોઈ ખ્યાલ નથી। એને પોતાની જાત ભૂલાઈ ગઈ છે, પોતાનો જે સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એને એ ભૂલી ગયો છે। પણ એથી કંઈ એ ભૂલી ગયો છે માટે કંઈ એ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે નથી રહેતો એમ તો છે નહીં। નિશ્ચયથી જે સ્વરૂપ છે એ તો સદા ત્રિકાળ એવું ને એવું રહેવાવાળું સ્વરૂપ છે, અને એમાં ક્યાં કોઈ ફેરફાર થઈ શકે એવું છે। તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં એ એવો સિદ્ધ સમાન આવ્યો છે તો એવો જ છે। તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એમાં કોઈ શંકા આશંકાને સ્થાન નથી, એવો જ એ સિદ્ધ સમાન છે, જ્ઞાન સ્વભાવે છે, જ્ઞાન સ્વરૂપ છે। અને એટલા માટે અહીંયા વાત એ લીધી છે કે ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે જેનો પ્રકાશ નિર્મળ છે, એવો આ ભગવાન એટલે આ આત્મા આ લોકમાં એક ટંકોત કિરણ ભિન્ન જ્યોતિ રૂપ બિરાજમાન છે। ટંકોત કિરણ વિશે આપણે વાત કરી છે, એ ક્યારેય બદલાય નહીં એવી વસ્તુ છે, એ જ્યોતિરૂપ બિરાજમાન છે એટલે સતત પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન ક્રિયા કરે છે। જો જ્ઞાન ક્રિયાની વાત આવી છે એટલે એક વાત કહું કે જીવ દરેક સમયે જ્ઞાન ક્રિયા કરે છે, દરેક સમયે જ્ઞાન ક્રિયા કરે છે. એના જ્ઞાનની પર્યાયમાં જેને એ જાણે છે, પરને જાણે છે, તે છતાંય જ્ઞાન ક્રિયા એની છે. જ્ઞાન ક્રિયા ભગવાન આત્માની છે. એનો વિષય એટલે પર્યાયની અંદર જેને જાણે છે એ કદાચ બહારનું લક્ષ થયું છે તો બહારનું છે, પણ એ છતાંય બહારનું જાણે છે એ વખતે પણ ભગવાન આત્મા પોતે જ છે. એટલે જાણવા વાળો તો એ જ છે. એ જેની પર્યાય છે એ તો આત્માની છે, જ્ઞાનની પર્યાય છે. એ કઈ પેલા જ્ઞેયની પર્યાય નથી. એ પર જ્ઞેયને જાણે છે ત્યારે પણ એ પર્યાય પર જ્ઞેયની નથી, એની પોતાની પર્યાય છે. એટલે એ બધાથી ભિન્ન છે. પરને જાણતી વખતે પણ એ પોતે પોતા રૂપે જ રહીને જાણે છે. એ પર જ્ઞેયમાં જઈને એને જાણતો નથી. એટલે જ્ઞાન ક્રિયા કર્મમાં પણ એ ખરેખર તો એનો સ્વભાવ છે, માટે જ્ઞાન ક્રિયા થાય છે. પણ લક્ષ જુદું છે, પોતાના સ્વરૂપનું લક્ષ નથી એટલે એ અંતર તરફ જતો નથી, એટલે એને પોતાનું મહાત્મ્ય આવતું નથી. પોતે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જેવો શુદ્ધ છે, નિર્મળ છે, એ તરફ એનું લક્ષ ગયું નથી, એટલે એવો પુરુષાર્થ પણ ઉપડતો નથી. પુરુષાર્થ શેનો હોય? પોતાનું જે સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિનો પુરુષાર્થ હોય. જે શક્તિરૂપે પડ્યું છે, જે સદાય ત્રિકાળ રહ્યું છે, જે બદલાયું નથી, જે ખરડાયું નથી, જે મલિન થયું નથી, એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એનો એને વિશ્વાસ હજી આવ્યો નથી. એટલે પોતે પોતાને પર્યાયરૂપ જાણે છે, અને પર્યાયરૂપ જાણતા એને મિથ્યાત્વ છે. એટલે એને દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દ્રષ્ટિ બદલે તો પુરુષાર્થ કરવું થાય. હવે અહીંયા કહે છે કે હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. એટલે જેવો ભગવાન આત્મા છે એવા અર્થનું અહીંયા કળશરૂપ કાવ્ય કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન. અને પછી એ દ્વારા આપણને પ્રેરણા કરે છે કે તું એવા સ્વરૂપને પ્રાપ્ત કર. અગાઉ પણ એવા કળશ આવી ગયા છે અને એમાં એમણે એ જ ભાવના ભાવી છે કે તમે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરો. જ્યારે જ્યારે ભગવાન આત્મા વિશે ખૂબ વિસ્તાર કર્યો હોય ત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા પછીથી હંમેશા એવા કળશરૂપ કાવ્યની રચના કરી જ છે. અહીંયા પણ એવું અહીંયા કળશરૂપ કાવ્ય લખ્યું છે. 35મો કળશ છે, તો આપણે 35મો કળશ લઈએ. સકલમપી વ્યાયાહ ચિચ્છતિરિક્ત સ્ફુટતરમ ગ્રાહ્યમ સ્વમ ચ ચિચ્છતિ માત્રમ ઇમં પરી ચરંતમ ચારુ વિશ્વસ્ય સાક્ષાત કલયતુ પરમાત્મા આત્માનમ આત્મનમ અન્યદમ. શ્લોકનો અર્થ છે કે ચિત્ત શક્તિ રિક્તમ એટલે ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત શક્તિ રિક્તમ એટલે ચિત્ત શક્તિથી રહિત. સકલમ અપી એટલે અન્ય સકળ ભાવોને અહનાય એટલે મૂળથી, વિહાય એટલે છોડીને, અને સ્ફુટતરમ એટલે પ્રગટપણે સ્વયં ચિત્ત શક્તિ માત્રમ પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન એટલે અવગાહન કરીને આત્મા ભવ્ય આત્મા વિશ્વસ્ય ઉપરી એટલે સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર ચારુ ચરંતમ એટલે સુંદર રીતે પ્રવર્તતા એવા ઇમમ એટલે આ પરમ એક કેવળ અનંતમ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. એક જ વાક્ય છે, આખું અર્થમાં બહુ મોટી વાત કરી છે કે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને ત્યજી દો. ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત શક્તિ શું છે? ચિત્ત શક્તિ એટલે ચૈતન્યપણું. ચૈતન્યપણાથી રહિત જે ભાવો છે એ સર્વ ભાવોને છોડી દો. ચૈતન્યપણાથી રહિત એ કયા ભાવો છે કે જેને આ જીવે પકડી રાખ્યા છે? ચિત્ત શક્તિથી રહિત એટલે ચેતન શક્તિથી ચૈતન્ય માત્ર જે છે ભગવાન આત્મા, એના જે ભાવ છે એનાથી રહીતે કયા ભાવ છે જેને છોડવાની વાત કરી છે? એ બધા જ ભાવ છે જે શુદ્ધ આત્માના ભાવ નથી, એ સિવાય બધા ભાવ છે. એ બધા ભાવ એ ભલે આત્માના છે છતાં પણ એ ચેતનથી રહિત જુદા છે. જો ભાવ તો આત્માના છે પણ એ ભાવ એના સ્વરૂપમાં નથી અને પર્યાય રૂપે છે, ક્ષણિક છે, એ વખતની એવી યોગ્યતાને કારણે થતા ભાવ છે, એટલે એને ચેતનના ભાવ નથી કહેતા. વિભાવ ભાવ, વિકારી ભાવ, એ શુભ હોય કે અશુભ હોય, પૂજા ભક્તિ વિનય દાન દયાનો ભાવ હોય તો શુભ ભાવ છે, અને ચોરી હિંસાનો ભાવ હોય તો એ અશુભ ભાવ છે, જેના નિમિત્તે પુણ્ય અને પાપના બંધ પડે છે અને એને સંસારનું ભ્રમણ થાય છે. એવા શુભ કે અશુભ ભાવ એ આત્માના નથી, એ ભાવ આત્માની અંદર નથી, એના મૂળ સ્વરૂપમાં નથી, એટલે એ ભાવને ચેતનથી જુદા ભાવ કયા છે. જો અહીંયા આપણે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી જે છે એની વાત લઈએ છીએ, એટલે એ ભાવને આત્માના નથી એમ કહીએ છીએ, એટલે એ બધા જ ભાવો એ ચેતનથી જુદા છે એમ અહીંયા જાણવું. અહીંયા આપણે પર્યાયની વાત નથી કરી, અહીંયા આપણે દ્રવ્યની મુખ્યતાથી વાત કરીએ છીએ, કેમ કે જે શુદ્ધ સ્વરૂપ નિર્મળ સ્વરૂપ છે એનું વર્ણન જે કરવામાં આવ્યું, જે પૂતગળના ગુણોથી જુદો ભગવાન આત્મા છે એની વાત કરવામાં આવી, અવ્યક્તના બોલની વાત કરવામાં આવી, અને એમ કરી અને જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું વર્ણન કરવામાં આવ્યું, તો એવા જ્ઞાન સ્વભાવી આત્માને પામવા માટે, એને પર્યાયમાં પ્રાપ્ત કરવા માટે એને એની જ જરૂર છે. ભગવાન આત્માને, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પોતાને પર્યાયમાં પ્રાપ્ત કરવા માટે એનું લક્ષ કરવું છે, એટલે એનું લક્ષ કરવું છે એટલા માટે અહીંયા એમ કહ્યું કે જે બીજા બધા ભાવ છે, શુભ હોય કે અશુભ ભાવ હોય, જેને લીધે થઈ અને એને આશરો થાય છે, બંધ થાય છે, એ બધા ભાવ પર્યાયની અપેક્ષાએ જોવા જઈએ તો એ એના છે, એ એના છે. પણ અહીંયા એ વાત નથી લેવી, એ વાત અહીંયા લેવી નથી. અહીંયા તો ત્રિકાળી કેવો છે એનો વિશ્વાસ કરાવવો છે અને જણાવવું છે કે ભાઈ તારું સ્વરૂપ તો આવું છે, એટલે તું જો એ ભાવમાં રહ્યો હોય તો એ ભાવ વિકારી ભાવ અન્ય ભાવ છે, તારા નથી, તારા મૂળ સ્વરૂપમાં નથી. જ્યાં સુધી એવો દ્રઢ નિર્ણય નહીં થાય ત્યાં સુધી એ ભાવને છોડીને આ જીવ સ્વરૂપ તરફ વળશે નહીં. અનાદિથી એ શુભ ને અશુભ ભાવ કરતો આવ્યો છે અને શુભાશુભ ભાવને કારણે થઈ અને એને આશ્રવ અને બંધ થયા છે, અને એમ થતાં એ આ ભવ અટવીમાં રખડ્યો છે, એને ભવના ભ્રમણ થયા છે, એને પોતાના મૂળ સ્વરૂપનું ભાન નથી, અથવા તો એને એના તરફ લક્ષ ગયું નથી, એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવ્યું નથી, એટલે એ શુભાશુભ ભાવે રહ્યો છે. એને તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું મહાત્મ્ય આવ્યું છે, પણ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે કરુણા કરી છે એ કરુણાને એણે પ્રાપ્ત કરી નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની કરુણામાં શું આવ્યું કે તું સિદ્ધ સમાન છો, તારું સ્વરૂપ પણ મારા જેવું શુદ્ધ છે, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એકમાત્ર તારું લક્ષ્ય છે. તારું વર્તમાનમાં પણ એવું શુદ્ધ સ્વરૂપ છે, તું ભલે ગમે તે પર્યાયમાં હો અને ભૂતકાળમાં તું ગમે તેવી પર્યાયમાં ગયો છો, ગમે તેવા ભાવ કર્યા છે, ગમે તેવા ભાવ કર્યા છે, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો, ખરાબમાં ખરાબ ભાવો પણ તે કર્યા છે અને સારામાં સારા શુભ ભાવો પણ કર્યા છે, પણ તેમ છતાંય તારા મૂળ સ્વરૂપને કોઈ હાનિ પહોંચી નથી, નુકસાન પહોંચ્યું નથી, એમાં કોઈ ફેરફાર થયો નથી, તું મારા જેવો શુદ્ધ છો, નિર્મળ છો, અને એવું તારું શુદ્ધ સ્વરૂપ છે, તો એવા તારા શુદ્ધ સ્વરૂપને તું પ્રગટ કર, એ વાત જે છે એ તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની મોટામાં મોટી કરુણા છે. આ કરુણાને એ સમજ્યો નથી, આ કરુણાને સમજ્યો નથી, એટલે હંમેશા એ મંદિરમાં જાય છે, દેરાસરમાં જાય છે અને ત્યાં ભિખારીની જેમ ભીખ માગ્યા કરે છે. પ્રભુએ જે આપ્યું છે, જે આપ્યું છે એને ગ્રહણ કરતો નથી અને સંસારી સુખની પાછળ એ ગાંડો થયો છે. જે એનું નથી એની પાછળ એ ગાંડો થઈને ભટકે છે, અને જે એનું છે એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ એ કરતો નથી. આ મોટી વિટંબણા છે. અહીંયા ભગવાન આત્માની વાત કરતા કહે છે કે એ ચિત્ત શક્તિથી રહિત એ બધા ભાવ છે, એ શુભાશુભ ભાવો છે, એ બધા સકળ ભાવો જે છે એ બધા ચેતન માત્રથી જુદા છે, એ ચેતનમાં નથી. અને એવા ભાવોને મૂળથી છોડીને, અહીંયા એમ કહ્યું છે ને કે ચિત્ત શક્તિ રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, મૂળથી છોડીને, મૂળમાંથી ધ્વંસ કરવો, એના મૂળિયા રહી જશે ને તો ફરી પાછા એવા ભાવો થશે. ક્યાંય જો પ્રભુ તને અંતરમાં એમ હોય કે શુભ ભાવને કારણે મારી સદગતિ થાય, તેવો જરાક ઊંડે ઊંડે પણ જો તને રાગ પડ્યો હશે ને, ઊંડે ઊંડે પણ તને મનમાં એમ રાગ પડ્યો હશે કે આ શુભ ભાવને લીધે થઈને મારી સારી ગતિ થાય, દેવની ગતિ થાય, જો એવો તને અંદરમાં ઊંડે ઊંડે પણ રસ પડ્યો હોય, રૂચિ પડી હોય, એવો ભાવ પડ્યો હશે તો પ્રભુ તને તારા શુદ્ધ તત્વની પ્રાપ્તિ નહીં થાય, તને તારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એટલે અહીંયા એમ કહે છે કે એને મૂળમાંથી છોડીને, એના મૂળિયા જ કાઢી નાખ, એ વિકારી ભાવો છે, એ સકળ ભાવો જે છે એને મૂળથી છોડીને, અને પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કર. શું કહે છે? પ્રગટપણે સ્વયં પોતે જ જે ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય ભાવ છે, ચેતના સ્વરૂપ છે, જે પ્રગટ છે, જ્ઞાન સ્વભાવ એનો પ્રગટ છે, દરેક સમયે જ્ઞાન કરે છે, આ સમયે વર્તમાનમાં પણ અત્યારે પણ જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે, એવા એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને, એ ચેતનાને, એ ચેતનાનું તું અવગાહન કર, એ ચિત્ત શક્તિ ભાવનું અવગાહન કરીને, એટલે શુદ્ધ આત્મતત્વ જે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરનારો છે, એવા ભગવાન આત્માનું અવગાહન કર. અવગાહન કરવું એટલે એને એના તરફ જવું, એને દ્રષ્ટિમાં લેવો, એને લક્ષમાં લેવો, એ તરફ પોતાના ભાવ બધા ને લઈ જવા. એટલે પોતાનો ઉપયોગ બહારમાં જે રખડે છે, દરેક સમયે સમયે એ ઉપયોગને ફેરવે છે, એ ફેરવવાનું બંધ કરી, એટલે એમ કરતા એને બીજા અન્ય ભાવો, સકળ અન્ય ભાવો છે એને છોડવા પણ થશે. એટલે એમ અન્ય ભાવોને છોડીને પોતે ચૈતન્ય ભાવનું અવગાહન કરે, એટલે જે ધ્રુવ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા જ્ઞાયક એના તરફ વળે, એમ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું કહેવું છે. પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમૂહ રૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતા, એવું કરવાવાળો જે આત્મા છે એ ભવ્ય છે. ભવ્યનો અર્થ શું છે? ભવ્યનો અર્થ એ છે કે જે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ, પોતાનું જેવું જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપે પોતે જે પરિણમી શકે છે એ ભવ્ય છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે, ચેતના સ્વરૂપ છે, તો એવા ચેતના સ્વરૂપે જે પરિણમી શકે એ ભવ્ય છે. જે ચેતના સ્વરૂપે પરિણમી શકતો નથી, એટલે કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ જ્ઞાન સ્વરૂપે પરિણમી નથી શકતો, એ અભવ્ય છે. એ પછી ગમે તેટલા શુભભાવ કરે, ગમે તે કરે, પણ સમ્યક દર્શન વિના, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વરૂપે જો પરિણમી નથી શકતો તો એને સમ્યક દર્શન થતું નથી. એટલે સમ્યક દર્શન વિના એ શુભભાવને લીધે દેવલોકમાં જાય પણ એ મુક્તિની પ્રાપ્તિ કરી શકતો નથી. અહીંયા ભવ્ય એટલા માટે કહ્યું કે એ ચૈતન્ય સ્વભાવ ભાવ રૂપે પરિણમી જવાની વાત કરી અને પછી ભવ્ય કહ્યો છે. એટલે એ જે ચિત્ત શક્તિ ભાવનું અવગાહન કરે છે એ ભવ્ય છે. એવા ભવ્ય આત્માની વાત કરતા કહે છે કે એ ભવ્ય આત્મા કેવો છે? સમસ્ત પદાર્થ સમૂહ રૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરવો. જગત આખું, જગત આખામાં છ દ્રવ્ય આવ્યા અને છ એ છ દ્રવ્યો, એ છ દ્રવ્યો એ રૂપ આખો લોક છે, છ દ્રવ્ય રૂપ ના સમૂહ રૂપ આખો લોક છે, એની ઉપર એ ભગવાન આત્મા જાણે કે તરતો હોય એમ ભવ્ય આત્મા સમસ્ત પદાર્થોના સમૂહરૂપ લોકના ઉપર એની ઉપર સુંદર રીતે પ્રવર્તતા, એટલે એની ઉપર જુદો સુંદર રીતે તરતો હોય એમ એવા આ કેવળ અવિનાશી આત્માનો, એટલે એવા શુદ્ધ આત્માનો, જે શુદ્ધ આત્મા છે એ આ જગતના સમસ્ત પદાર્થોથી ભિન્ન છે, જુદો છે, અને એના ઉપર જુદો જાણે કે તરી રહ્યો છે એવા આત્માનો જ અભ્યાસ કરો. જો દ્રષ્ટિનો વિષય દર્શાવી દીધો અને સાથે સાથે ભગવાન આત્મા કેવો છે એ પણ દર્શાવી દીધું અને શું કરવું છે એ માર્ગ પણ અહીંયા તો દર્શાવી દીધો. ભાઈ તું વિશ્વાસ લાવ, આ કોઈ ભાવ છે તે તારા નથી, એ ભાવથી તું વિરક્ત થા. એ ભાવમાં તને રક્ત પણ કેમ છે, તું આટલો કેમ એમાં જોડાયેલો છે, જે તારા મૂળ સ્વરૂપમાં નથી એવા એ ભાવો, જે વિનાશી છે, જે ક્ષણિક છે, જે આત્માને આકુળતાનું કારણ છે, શાંતિનું કારણ નથી. ગમે તેવા શુભ ભાવ છે એ પણ આત્મપ્રદેશોનું કંપન કરાવનારા છે, એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારા છે, એટલે દુઃખ આપનારા ભાવ છે. ગમે તેવા શુભ ભાવ હોય તો પણ એ પણ દુઃખ આપનારા ભાવ છે, અને એવા ભાવોને, એટલે સમગ્ર શુભ કે અશુભ બધા જ ભાવોને છોડીને તું તારા શુદ્ધ સ્વરૂપમાં જા, એ જ માર્ગ છે, એની જ પ્રાપ્તિ કરવાની છે. જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ કરવાની છે, એટલે એનો અભ્યાસ કર, વારંવાર તું એમાં જા, એવા શુદ્ધ સ્વરૂપનો અભ્યાસ કર, એટલે એમાં તું વારંવાર પ્રવર્તવાનો પુરુષાર્થ કર, એ જ માત્ર તારું કાર્ય હોય, જીવનમાં બીજું તારે કંઈ કરવાનું હોય નહીં. આમ પણ ભગવાન આત્મા શું કરી શકે છે, આત્માને શું કરવું છે? કૃપાળુદેવે કહ્યું છે કે આત્મા તો એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અમે તો એમ કહીએ છીએ કે ભગવાન આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. આ દ્રવ્ય જુદું, પેલું દ્રવ્ય જુદું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કેવી રીતે બદલે? પ્રભુ આ પરમ સત્ય છે, છે છ દ્રવ્ય પોતે પોતાનામાં રહ્યા છે, પોતે પોતાના ભાવે છે, પોતે પોતાના ગુણધર્મો સહિત છે. જો એમ એકબીજાને બદલી નાખતા હોય તો આ જગતનું સ્વરૂપ આ રીતે રહી શકે જ નહીં. બહુ સહેલાઈથી સમજાય એવું છે, તર્કથી સમજાય એવું છે, ભગવાન આત્માને એમાં શું તકલીફ પડે? જગતનું સ્વરૂપ જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલી શકે એમ બદલાતું હોત તો આવું રહ્યું જ ન હોત, તો કોઈ દ્રવ્ય શુદ્ધ રહી શકે નહીં, સોનું સોના પણ રહી શકે નહીં, જીવ જીવ રૂપે રહી શકે નહીં, કોઈ પણ પુદ્ગલ એના મૂળ રૂપે રહી શકે જ નહીં. એટલે કોઈ દ્રવ્યની પર્યાયને બદલી શકાતી જ નથી. નક્કામાનો તું પ્રયત્ન કરી રહ્યો છે, તારે જગતમાં જે નથી કરવાનું એ કાર્ય કરી અને તું તારો સમય બગાડી રહ્યો છે, એનાથી તારે વિરક્ત થવાનું છે, એ ભાવથી વિરક્ત થવાનું છે કે હું આ કરું છું ને હું કરી શકું છું. પર પદાર્થોના પરિણામ તો જેમ થતા છે તેમ થવાના જ છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તું ઈચ્છીશ કે નહીં ઈચ્છે તો પણ એ તો એમ જ થવાનું છે, એની પર્યાય ઉપર તારું કાંઈ જોર ચાલતું નથી, એ તો થતું છે, થવાનું છે અને અનાદિથી થઈ રહ્યું છે. તું એવા ભાવ કરે છે કે હું આ કરું, હું આ કરું, હવે આટલું આમ કરી દઉં એટલે બસ, હવે આટલું કામ કરી દઉં એટલે બસ, હવે આ દીકરાને પરણાવી દઈએ એટલે બસ, હવે આ દીકરીનું આમ ઠેકાણું પડી જાય એટલે બસ. અરે ભાઈ, એ દીકરા ને દીકરી ભગવાન આત્મા છે, તારાથી અહીંયા 20 વર્ષ મોડા આવ્યા કે 25 વર્ષ 30 વર્ષ મોડા અહીંયા આવ્યા, એથી કરીને ભગવાન આત્મા એ તારાથી નાના કઈ રીતે થઈ ગયા? એ એમનું પુણ્ય લઈને આવ્યા છે, એ એમના સંયોગો આ તે બધું જે કંઈ થવાનું છે એ સાથે લઈને આવ્યા છે, ને એમ જ એમને એ સંયોગોની પ્રાપ્તિ એમના પુણ્ય પાપને કારણે જે થવાની છે તે થશે, એમાં તું એ બદલવા વાળો કોણ? આવો વિચાર કરે તો પછી એ બધા સકળ ભાવોને છોડવાનું થાય. આપણે અહીંયા વિસ્તાર એ કરી રહ્યા છીએ કે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડવા, એની વાત ઉપર અત્યારે વાત ચાલી રહી છે, એ મહત્વનું છે. એટલે થોડોક આપણે વધારે વિસ્તાર કરી રહ્યા છીએ કે કેમ કરીને બધા ભાવોને છોડવા અને શુદ્ધ ભગવાન આત્મામાં જવું. શુદ્ધ ભાવ, એકમાત્ર શુદ્ધ ભાવ, ચેતન 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 ભગવાન આત્મા જ્ઞાયક, પોતાના સ્વરૂપને જાણવા વાળો આ જ્ઞાયક. એ જ્ઞાયકનો જે ભાવ છે એ ભાવે કેમ જવું એની વાત કરવી છે. એટલે આપણે આ બધા ભાવોની વાત કરી રહ્યા છીએ. બધા ભાવો જે ભાવ છે એ બધાને છોડવાના છે. પ્રશ્ન પૂછે છે શિબિરમાં કે શું કરવું, કેવી રીતે કરવું. પહેલી વાત તો એ કે કરવાની વાત તું મૂકી દે. તું કરતા નથી, તું શું કરવાનો છે? તું જો કરતા હોય તો તારા સ્વભાવ ભાવ ન કરતા છે. બસ એટલી વાતને સમજીને રે, બાકી બધું થયા કરશે. જોયા કરને, જે થાય છે તે જોયા કર. પૂછે છે કે જોબ નહીં કરવા શું કરવું, હવે નિવૃત્ત થઈ જઈએ? આવું પણ પૂછે છે, ઘણા લોકોએ પૂછ્યું છે. અને જે લોકોને થોડો અભ્યાસ છે, શાસ્ત્ર વાંચે છે, એ લોકો કહે છે કે હવે શું કરવું જોઈએ, ખરેખર મારે છોડી દેવું જોઈએ? આવા પણ પ્રશ્નો એકાંતે આવીને પણ પૂછ્યા છે, સલાહ લીધી છે. બધાને એક જ જવાબ છે કે પ્રભુ તમને આત્માનું મહાત્મા આવ્યું હોય તો સહજ રીતે એ બધું છૂટવાનું જ છે. આત્માનું મહાત્મ લાવો અને પછી જુઓ કે સહજ રીતે બધું છૂટતું જશે. છોડવાથી ક્યાં છૂટવાનું છે? છોડીને ફરી પાછા તમે એમ જ રાગ કરશો કે આ મારું હતું ને મેં છોડ્યું. દીક્ષા લઈ અને મુનિ થાય છે અને ફરી પાછા એમ કે છે કે અમે લાખોપતિના દીકરા હતા અને બધું છોડીને અમે તો આવ્યા છીએ. કૃપાળુ દેવને સાત મુનિઓને જયારે ઉપદેશ આપતા હતા એ વખતે એક મુનિ પાસેથી એવું સાંભળવું થયું કે અમે તો બધું છોડીને આવ્યા છીએ. ત્યારે કૃપાળુ દેવ એમ કહ્યું કે શું છોડ્યું છે? એક ઘર છોડી અને બધા અસંખ્ય ઘરો તો કર્યા છે. એટલે છોડવા છોડ્યું છે એનો અર્થ એ થયો કે તમને હજી છૂટ્યું જ નથી. છોડ્યું છે, છોડ્યું છે એટલે હજી અંદરમાં તો પડ્યું છે. અહીંયા કહે છે કે અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને તું તારા સ્વરૂપમાં જા, એ વાત કરી છે. આપણે અહીંયા ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં જયચંદજી કહે છે કે આ આત્મા પરમાર્થે સમસ્ત અન્ય ભાવોથી રહિત ચૈતન્ય શક્તિ માત્ર છે. આ આત્મા પરમાર્થે, પરમ અર્થે, પરમ અર્થે એટલે જે દિવ્ય ધનીમાં જે વાત આવી છે એવો પરમ અર્થ. આ આત્મા પરમાર્થે સમસ્ત અન્ય ભાવોથી રહિત, બધા ભાવોથી જુદો છે. કેવો છે? તો કે ચેતનારૂપ છે, ચૈતન્ય શક્તિ માત્ર છે. તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. એના અનુભવનો અભ્યાસ કરો એવો ઉપદેશ છે. એ જ કરવા લાયક છે. આ સંબંધી એટલે કે કળશ 35 સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એને આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 3 એના પાના નંબર 81 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને જો, ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન સામર્થ્ય રૂપ છે. આત્માનું સામર્થ્ય જ્ઞાનમાં સમાયેલું છે, જ્ઞાન સામર્થ્ય રૂપ છે, ચિત્ત શક્તિ રૂપ છે. અને આ શુભાશુભ ભાવો, શુભ અને શુભ ભાવો ચિત્ત શક્તિથી રિક્ત કહેતા ખાલી છે. શુભાશુભ ભાવો એ ચેતન શક્તિથી ખાલી છે, ભિન્ન છે. ચાહે તો તીર્થંકર નામ કર્મ બાંધનારો ભાવ હો, કેવો શુભ ભાવ લીધો છે. જો શુભ ભાવમાં પણ સર્વોત્કૃષ્ટ શુભ ભાવ લઈને ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એ શુભ ભાવ. તીર્થંકર નામ ગોત્ર શુદ્ધ ભાવથી નથી બંધાતું. કોઈ શુભ ભાવ વિના કોઈ પણ પ્રકારનો શુભ ભાવ એ બંધનું જ કારણ છે. એટલે કે કોઈ પણ પ્રકારે જો શુદ્ધ ભાવ હોય તો એનાથી બંધ પડે જ નહીં. અને જો તીર્થંકર નામ ગોત્રનો બંધ પડ્યો છે તો પણ એ શુભ ભાવ જ હોય. એટલે એ શુભ ભાવ વિના એ બંધ પડતો જ નથી. તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે તો એ શુભ ભાવ છે. એટલે કોઈ પણ પ્રકારના શુભ ભાવ વિના કઈ શુદ્ધ ભાવથી બંધ પડે તીર્થંકર નામ ગોત્રનો એમ નથી. શુદ્ધ ભાવ જે છે એ તો નિર્જરાનું કારણ છે, એને લીધે થઈને તો નિર્જરા થાય છે, કર્મબળનો નાશ થાય છે. અને શુભ ભાવથી તો બંધ થાય છે. એટલે તીર્થંકર નામ ગોત્ર એવો ભાવ, એ શુભ ભાવ, સર્વોત્કૃષ્ટ શુભ ભાવ એવા શુભભાવ માટે અહીંયા કહે છે કે ચાહે તો તીર્થંકર નામ કર્મ બાંધનારો ભાવ હોય, એવો શુભભાવ હોય, કે પંચ મહાવ્રતનો વિકલ્પ હોય, એ પણ શુભભાવ હોય છે ને, પાંચ મહાવ્રત પાળવાનો, કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ હોય, એના વિકલ્પની વાત લીધી છે કે એવો વિકલ્પ ચાલતો હોય ત્યારે પણ એ પણ શુભભાવ છે, અને એ જે શુભભાવ છે એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે, જેને કારણે થઈ અને આપણને આ ધર્મ પામવા માટેની જે જરૂરી યોગ્યતા હોય એવા નિમિત્તો પ્રાપ્ત થાય, એ પુણ્યાનુબંધી પુણ્યનો ભાવ છે. જ્યારે પોતે આત્મામાં જવાનો પુરુષાર્થ કરે છે ને, એ વખતે જે વિકલ્પ હોય છે, શુભભાવ હોય છે, અને જે ઘૂંટણ ચાલે છે, એ ઘૂંટણ ચાલે છે એ વખતે જે દશા છે એ પણ એના સર્વોત્કૃષ્ટ શુભભાવની દશા છે, અને એવા ભાવમાં એ ક્યારેક તીર્થંકર નામ ગોત્ર એવું કર્મ બાંધી લે છે. અહીંયા તો કહે છે કે એવો કોઈ પણ શુભભાવ હોય, જે વિકલ્પ સહિત જ હોય, શુભભાવ છે ભાવ, એ વિકલ્પ સહિત જ હોય, શુદ્ધ ભાવને કોઈ વિકલ્પ હોતા નથી, એટલે એ બધા ચૈતન્ય શક્તિથી ખાલી જુદા અનેરા ભાવો છે, એ સર્વ ભાવોને મૂળમાંથી તું છોડી દે, એમ અહીંયા વાત કરી છે. આગળ કહે છે ગુરુદેવ, અને પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને, એટલે કે પોતે પ્રગટ જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છે, પોતે જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છે, એમાં ડૂબકી માર, એમાં પ્રવેશ કર, અવગાહનની વાત લીધી છે, એમાં અવગાહન કર, જેમ સમુદ્રમાં અવગાહન કરે છે ને, એમ આ ચૈતન્ય માત્ર સમુદ્રમાં અવગાહન કર. વર્તમાન પર્યાય દ્વારા ત્રિકાળી જ્ઞાન સ્વભાવી શુદ્ધ ચૈતન્ય સિંધુમાં પ્રવેશ કર. જો વર્તમાન પર્યાય તો છે જ, પણ એ પર્યાયનું લક્ષ પર તરફ રહ્યું છે, એને પલટાવી નાખ, એટલે હવે નવી પર્યાય જે થશે એ સ્વના લક્ષે થશે, એમ કરતા એ ચૈતન્ય સિંધુમાં જવાશે. એક સમયની વર્તમાન પર્યાય છે, જ્યારે એ નિર્ણય કરે છે કે મારે સ્વરૂપમાં જવું છે, ત્યારે જે પર્યાય છે, એના પછી એ નિર્ણય થતા એ લક્ષ્યને હાંસિલ કરવા માટે એના ઉપયોગને બદલી નાખે છે, ઉપયોગને પરથી અંતર તરફ ખસેડે છે, ત્યારે બીજી પર્યાય છે. પેલી પર્યાય તો ગઈ, પેલી પર્યાય જે પરનું લક્ષ્ય કરવા વાળી હતી એ પર્યાય તો ગઈ. તે શાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે એનું લક્ષ્ય શાસ્ત્ર તરફ છે, એ શુભભાવ છે, એ શુભભાવ એ પર્યાય પછી જેવો અંતર તરફ વળે છે તો એ પર્યાય તો ચાલી જાય છે, એ પર્યાય તો ચાલી જાય છે. તો એ પહેલાની પર્યાય કે જે શાસ્ત્રનો અભ્યાસ કરતા જે શ્રુત થયું એ પર્યાય તો રહેતી નથી, એટલે પૂર્વની પર્યાય છે એ ઉત્તર પર્યાયનું કારણ થતું નથી. કેમ કે આપણે પ્રવચન સારમાં એ વાત બહુ સારી રીતે શીખી ગયા છીએ કે દરેક પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, એના સત્કારકો એના પોતાના. જો પ્રભુ સૂક્ષ્મ વાત છે, આપણે સાથે ને સાથે એટલા માટે લઈએ છીએ કે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ કરવી પડશે ને, એટલે પૂર્વની પર્યાય છે તે ઉત્તર પર્યાયનું કારણ નથી, પહેલાની પર્યાય છે તે પછીની પર્યાયનું કારણ નથી. પર્યાય સ્વતંત્રપણે થાય છે, પૂર્વે જે પર્યાય હતી જેમાં શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા અને એને કારણે આપણને જે શ્રુતનો અનુભવ થયો, જે સમજાયું, જે ભાવ થયો, એ પર્યાય પણ એના પછીની શુદ્ધ પર્યાયનું કારણ નથી. તમે કહેશો કે આલંબન તો રહ્યું જ નહીં, પ્રભુ એમ જ છે, દરેક પર્યાય સ્વતંત્રપણે થાય છે, છતાં વ્યવહારથી એમ કહેવામાં આવે છે, આલંબન કહેવામાં આવે છે, દેવગુરુ શાસ્ત્રના આલંબન આપણે કહીએ છીએ, એ વ્યવહારને એનું કથન છે. આખો ધર્મ આપણે વ્યવહાર દ્વારા જ સમજીએ છીએ, ભેદ કરીને જ્યારે સમજીએ છીએ તો એ બધો વ્યવહાર થાય છે, કેમ કે એ સિવાય સમજી શકાતું જ નથી. અખંડ આત્મા છે એને અખંડને સમજવો છે તો ભેદ કરીને સમજવો પડે છે, ગુણ ગુણીના ભેદ છે જ નહીં, છતાં ગુણ અને ગુણી એવા ભેદ પાડીને આપણે સ્વરૂપને સમજીએ છીએ, દ્રવ્ય ગુણ અને પર્યાય એવા ભેદ છે જ નહીં, છતાં પણ એને આપણે એવા ભેદ પાડીને સમજીએ છીએ, કેમ કે એમ સમજ્યા વિના સ્વરૂપનું મહાત્મા આવશે નહીં, અને સ્વરૂપનું મહાત્મા આવ્યા વિના પુરુષાર્થ થશે નહીં. અહીંયા એ વાત કરી છે કે ભાઈ તું એવો પુરુષાર્થ કર કે તું તારા ચૈતન્ય સિંધુમાં પ્રવેશ પામે. પુણ્ય પાપના ભાવનું અવગાહન તો અનાદિનું ચાલે જ છે, તો પુણ્ય પાપના ભાવે તો પરિણમી રહ્યો જ છે, પણ એ તો મિથ્યા ભાવ છે, એ ચૈતન્યથી ખાલી છે, એમાં ચૈતન્યપણું છે જ નહીં. ચૈતન્યપણું છે નહીં એટલે એ ચેતના નથી જ તો કોના ભાવ છે? એ જડના ભાવ છે? એવો પ્રશ્ન થાય આપણને. ભાવ તો ભાઈ તારા જ છે, પણ એ તારામાં નથી, એ તારામાં નથી, એ પર્યાયમાં છે, ક્ષણિક છે, એ સમયની એવી યોગ્યતા છે એટલે એવા ભાવ છે. તારા મૂળ સ્વરૂપમાં નથી એટલા માટે એને જડના ભાવ કહી દીધા, ભૂતગળના ભાવ કહી દીધા, કર્મના ભાવ કહી દીધા, એ જ કર્મજનિત ભાવ કહી દીધા, એ ભાવકના ભાવ કહેવામાં આવ્યા. અગાઉ આપણે વાત કરી દીધી છે. હવે એના પછી નીચેના પેરાગ્રાફમાં, ત્રીજા પેરાગ્રાફમાં કહે છે કે સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો એવો આ એક કેવળ અવિનાશી આત્મા છે. તેને, એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે આત્મા લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો પદાર્થ છે. વિકલ્પથી માંડીને આખા જગતથી એ જુદો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. જો વિકલ્પથી માંડીને, એટલે વિકલ્પ પણ નહીં, બધાથી જુદો, જગતના બધા પદાર્થો અને પોતાના જે વિકલ્પો એનાથી પણ જુદો અને પર્યાયથી પણ જુદો એ ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ, સર્વમાં ઉત્કૃષ્ટ એવો પદાર્થ છે. અને સુંદર રીતે પ્રવર્તતો એટલે કે અતિન્દ્રિય આનંદ સ્વરૂપે પ્રવર્તતો. બીજી કઈ સુંદર રીત છે? અતિન્દ્રિય આનંદ રૂપે પ્રવર્તે એ જ સુંદર રીત છે, એવો એ પદાર્થ છે. પુણ્ય પાપમાં પ્રવર્તન એ તો દુઃખરૂપ પ્રવર્તન છે. આત્મા તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપે પ્રવર્તતો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. ભગવાન આત્મા ચારિત્રની અપેક્ષાએ વિતરાગ સ્વભાવી છે. જો ચારિત્રની અપેક્ષાએ વિતરાગ સ્વભાવી છે અને જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન સ્વભાવી છે અને આનંદની અપેક્ષાએ આનંદ સ્વરૂપ છે, એવા જ્ઞાન આનંદ અને વિતરાગતા ઇત્યાદિ અનેક ગુણ સ્વભાવોથી ભરેલો અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન છે. અહીં કહે છે કે પુણ્ય પાપ આદિ સગળા અચેતન ભાવોનું લક્ષ્ય છોડી પ્રગટ ચિન્હ માત્ર એક આત્મામાં અવગાહન કર. અનુભવ થવાની આ જ પદ્ધતિ અને રીત છે, બીજી કોઈ રીતે અનુભવ થાય નહીં. ગુરુદેવ કહે છે કે આકરી લાગે, અઘરી લાગે, પણ માર્ગ તો આ જ છે, બીજો કોઈ માર્ગ નથી. સ્વરૂપમાં જવાનું છે અને સ્વરૂપમાં જવું છે તો સ્વરૂપનું મહાત્મા લાવવું પડશે, અને સ્વરૂપનું મહાત્મા લાવવું છે તો શાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે, ઉપદેશ સાંભળવો પડશે, મહેનત તો કરવી પડશે. ત્યાં સુધી સ્વરૂપનું મહાત્મા આવશે નહીં, અને સ્વરૂપનું મહાત્મા નહીં આવે તો દ્રષ્ટિ બહારમાં જ રહેશે, જગતના પદાર્થોના આશ્ચર્ય તરફ આકર્ષાશે. આજે આ છે ને આજે આ છે, નવું નવું આવે છે એટલે એને તો બધું એમાં કંઈક વિશેષપણું દેખાય છે. ભાઈ, એ વિશેષપણું નથી, એ બધા પૂતગળની પર્યાયો છે, એમાં તું ક્યાં અટવાયો છો? અનાદિથી એવા તો અનંત પૂતગળોના સંપર્કમાં તું આવ્યો છે ભાઈ, એમાં કાંઈ તારું સુખ નથી. અને નકામાનો સુપ્રવાહ આકુળ થાય છે, તારો શાંત આનંદ સ્વભાવ છે એમાં જાણ ભાઈ. અહીંયા આગળ પણ ગુરુદેવ વાત કરી છે કે ભવ્ય આત્મા એવા એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. અભ્યાસ આત્માનો અને આત્મામાં જ કરવાનો છે. કરનારો પણ એ છે ને જેનું કરવું છે, જેનું જે સ્વરૂપનું સ્મરણ કરવું છે, જેનું મહાત્મા લાવવું છે અને જેમાં જવું છે એ પણ પોતે જ છે. સાક્ષાત અનુભવ કરો. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં ચિત્ત શક્તિ સ્વરૂપ આત્મા એમ ભેદથી કથન કર્યું ત્યાં વસ્તુમાં કોઈ ભેદ ન સમજવો. જો થોડીક સૂક્ષ્મ વાત છે, ચિત્ત શક્તિ સ્વરૂપ આત્મા એમાં ભેદ પડ્યો, એ પણ ભેદ પડ્યો. ચિત્ત શક્તિ ગુણની વાત છે અને એવો આત્મા એટલે એવો ખરેખર તો ભેદ નથી. અહીંયા ગુણ ગુણીનો ભેદ પડે છે ને. અહીંયા ચિત્ત શક્તિ સ્વરૂપ આત્મા એટલે એમ ભેદથી કથન કર્યું ત્યાં વસ્તુમાં કોઈ ભેદ ન સમજવો. વસ્તુમાં એટલે આત્મામાં કોઈ એવું ભેદ નથી કે આ ગુણ વાળો, આ ગુણ ને આ ગુણોનો, એવો કોઈ ભેદ નથી. એ આખું સ્વરૂપ જ એમ જ છે, એમાં ગુણ ગુણીનો ભેદ છે જ નહીં. પણ સમજાવવા માટે તો એમ જ કહેવાય ને, બીજી કઈ રીત છે? બીજો કોઈ ઉપાય નથી. બુદ્ધિવાળો હોય તો પણ સમજાવવાના કાળે તો એને ભેદ પાડીને જ સમજાવવું પડે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા, અથવા બહુ ટૂંકું કહે તો કે જ્ઞાન તે આત્મા. પણ એ બધો ભેદ તો પડ્યો ને, જ્ઞાન અને આત્મા એમ જુદું શું કરવા પાડવું પડે? અહીંયા તો અનુભવવું છે ને, એટલા માટે વાત કરી છે ગુરુદેવે કે જ્ઞાન તે આત્મા એવો વિકલ્પ પણ અનુભવના કાળે રહેતો નથી. જીવ વસ્તુ નિર્વિકલ્પ છે, એને કોઈ વિકલ્પ છે જ નહીં. ભગવાન આત્માને કોઈ વિકલ્પ નથી, એ તો જ્ઞાન ગોચર છે, જ્ઞાનમાં જ જણાય છે, જ્ઞાન સ્વરૂપી છે. અને તે જ જીવ વસ્તુને કહેવા માંગે છે ત્યારે એમ જ કહેવામાં આવે છે, એટલે ભેદ કરીને કહેવામાં આવે છે. નિશ્ચયથી આ પ્રમાણે સ્વરૂપ છે, શુદ્ધ આ રીતે સ્વરૂપ છે, આ બધું જે કહેવામાં આવ્યું એ કથની માત્ર ભેદરૂપ છે, કથની માત્ર વ્યવહાર છે. નાનીનો વ્યવહાર છે. અહીંયા પણ એ વાત છે ગુરુદેવભાઈ કે જો કોઈ બહુ સાધિક હોય, બુદ્ધિવાળો હોય, તો પણ આમ જ કહેવું પડે, આ જ રીતે સમજાવાય, આટલું કહેવાનું નામ વ્યવહાર છે. પણ એ વ્યવહારથી જણાવ્યું છે, વ્યવહારથી તો સમજાવ્યું છે, એ કહેનારે કે સાંભળનારે એ વ્યવહાર અનુસરવા લાયક નથી. આનો અર્થ શું થયો? વ્યવહાર અનુસરવા લાયક નથી એટલે આ શાસ્ત્રને છોડી દેવા, શાસ્ત્રની વાતને નહીં માનવી, સ્વીકારવી નહીં, ના એમ કહેવું નથી. પણ એ શાસ્ત્રની વાતનો વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી એ વ્યવહારમાં છે, અને એવા વિકલ્પને પકડી રાખવો, એનો આશ્રય કરવો, એ સ્વરૂપમાં જવાની રીત નથી એમ કહેવું છે. એ વ્યવહારને છોડીને સ્વરૂપમાં જવાશે, અંતરમાં જવું છે, ત્યારે બધા વિકલ્પો છૂટી જશે. પણ જનારને પહેલા આવા જ વિકલ્પો હોય છે, એનો પુરુષાર્થ જે છે એ આ પ્રમાણે જ્ઞાન માર્ગે એવો જ હોય છે. અને પછી એ વિકલ્પો વિના જે જ્ઞાન એને આત્મસાત કર્યું છે એવા જ્ઞાન ભાવે પોતે પરિણમી જશે, નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતે પરિણમી જશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્નો હોય તો આપણે લઈએ. આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન ન હોય તો પછી આપણે એક વાત આપણે લઈએ અત્યારે, જે ગઈકાલે વાત કરી હતી એ પ્રદીપભાઈએ વાત મૂકી હતી, એ વાત લઈ લઈએ આપણે. જીન સ્વરૂપ અને આત્મ સ્વરૂપનો ભેદ, એમણે એમ કહ્યું હતું કે જીન સ્વરૂપ અને આત્મ સ્વરૂપ વિશે વાત કરું. પ્રભુ, જીન સ્વરૂપ જે છે એ જ આત્મ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે એ જ આત્મ સ્વરૂપ છે, જીવ માત્રનું એ સ્વરૂપ છે. જે પ્રગટ કરે છે એવું શુદ્ધ સ્વરૂપ, જે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે એ જીન કહેવાય છે, એ જીનેશ્વર કહેવાય છે. જે નથી પ્રગટ કરતો તો એથી કરીને એ જીન સ્વરૂપ નથી એમ કહેવાય નહીં, એ છે તો એમ જ, શક્તિ અપેક્ષાએ તો એમ જ છે. એટલે જીન સ્વરૂપ જે થયું છે એ તો આત્માનું મૂળ સ્વરૂપ જ છે, એને પ્રગટ કરવાનું છે. ભગવાન આત્મા જીન સ્વરૂપ જ છે એટલે સિદ્ધ સમાન જ છે, એમાં કોઈ ફેર નથી. અને એવો વિશ્વાસ આવે કે જે તીર્થંકર થયા, જે કેવળી થયા, એ પૂર્વે પણ મારા જેવા જ હતા અને એમણે પુરુષાર્થ કર્યો અને મેં ન કર્યો, માટે હું અહીંયા છું, અને એ પોતે સિદ્ધ શિલા ઉપર છે. એટલે સિદ્ધમાં અને આપણામાં આટલો જ ફેર છે, આપણે પુરુષાર્થ વિના રખડ્યા છીએ. બરાબર છે પ્રદીપભાઈ? શું પ્રશ્ન? સેના વિના સમજાય નહીં? હા, એ પ્રશ્ન આપણે ગઈકાલે લીધો હતો, પણ છતાં એની પણ વાત થોડી કરીએ કે પ્રત્યક્ષ સદગુરુ વિના સ્વરૂપ સમજાય નહીં, એ વાત જે છે ને એ પણ વ્યવહાર નહીંથી કહેવામાં આવેલી છે. એ કહેવા પાછળનો આશય કૃપાળુદેવનો જે છે એને તમે બરાબર થોડુંક અંદરમાં જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે જે પત્રમાં એ વાત લખાઈ છે એ પત્ર જેમને સંબોધીને લખાયો છે એની એવી યોગ્યતા હતી, એની એવી યોગ્યતા હતી. આમ તો કોઈ પરના કારણે પોતાનું સ્વરૂપ સમજાય એવું તો બને નહીં, સમજે છે એ સમજવા વાળો પોતે જ છે, સમજવામાં પેલું તો નિમિત્ત કારણ છે. ભગવાન આત્માને સમજવા વાળો એ પોતે જ છે અને પેલું તો નિમિત્ત કારણ છે. એટલે એમ નથી કે પ્રત્યક્ષ ગુરુ વિના ન સમજાય એવું નથી, પણ કૃપાળુજીએ એમ કહ્યું છે એની પાછળનું કારણ એટલું છે કે એમણે જુદા જુદા લોકોને પત્ર લખ્યા અને જુદા જુદા લોકોને પત્ર લખ્યા તો એમાં જુદા જુદા લોકોની જેવી યોગ્યતા હતી એ પ્રમાણે એમને એ વાત કરવામાં આવી છે. કોઈકને ભક્તિની વાત કરવામાં આવી, કેમ કે એવા સરળ જીવો હતા અને જે જ્ઞાનમાં બહુ વિશેષ સમજી ન શકે એટલે એમને ભક્તિની વાત કરવામાં આવી કે જેથી કરી અને એ સરળતા અને ભક્તિને કારણે થઈ અને પછી એમની યોગ્યતા એવી થાય. પણ એનો અર્થ એમ નથી કે એ કંઈ ભગવાનનું સ્મરણ કરતા કે અહોભાવ લાવતા લાવતા શુભભાવમાંથી શુદ્ધમાં જવાય એમ તો છે નહીં. શુદ્ધભાવમાં જવાનું એ કંઈ શુભભાવ કારણ નથી, પણ છતાં સામી વ્યક્તિ એવી છે એટલે એમ કહ્યું. હવે એક બીજી વાત, જો એવું હોય કે એવું સદગુરુ વિના એ પ્રાપ્ત ન થાય, જો એવું હોય તો આ તીર્થંકર ભગવાન છે એમના ગુરુ હોતા નથી. એ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એમને ક્યાં ગુરુ છે. એ દીક્ષા લે છે તો એમના કોઈ ગુરુ હોતા નથી. બીજી વાત આપણે લઈએ કે આપણે કૃપાળુદેવનો જ વિચાર કરીએ તો કૃપાળુદેવના ગુરુ ક્યાં કોઈ હતા. કૃપાળુદેવ જે પામ્યા, જે પ્રાપ્ત કર્યું, એમને ક્યાં, એમને સદગુરુની નિશ્રામાં ક્યાં પ્રાપ્ત કર્યું, કયા સદગુરુની નિશ્રામાં પ્રાપ્ત કર્યું. પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે પ્રાપ્ત કર્યું એ કયા ગુરુની નિશ્રામાં પ્રાપ્ત કર્યું. હીરાચંદજી મહારાજની નિશ્રામાં નથી પ્રાપ્ત કર્યું. એ વખતે તો સંપ્રદાયમાં હતા, એમને તો માત્ર એટલી જ અહિંસા પરમો ધર્મ એટલી જ દ્રષ્ટિ હતી. એટલે એમ નથી, એ વ્યવહાર નયના કથન છે અને એ દ્વારા એમ સમજાવવામાં આવે છે કે જે જીવ જે છે તે એવી યોગ્યતા વાળો છે એને એમ સમજાવવામાં આવે. જેને યોગ્યતા નથી, ભોળો જીવ છે, સમજી શકતો નથી, એને એમ કહેવામાં આવે છે કે ભાઈ તું ગુરુની નિશ્રામાં રહે. બીજા એવા જીવ છે કે જે અભ્યાસ કરે છે અને સ્વચ્છંદે ચડી જાય છે, જે પોતે એમ માને છે કે અમે તો બધું પામી ગયા છીએ, જેને નિશ્ચય આભાસી પણ થાય છે, એવા જીવોને માટે પણ એમ કહેવામાં આવ્યું છે કે તું સદગુરુની નિશ્રામાં જા તો તને સમજાશે, નહીતર તું માન કસાય પોષીશ. હવે માન કસાય દૂર કરવા માટેનું આ એક વ્યવહારથી એક સાધન કહેવામાં આવ્યું કે ગુરુની નિશ્રામાં જતા માન કસાય જાય. પણ ગુરુની નિશ્રામાં જાય તો માન કસાય જવો હોય તો જાય, નહીતર ન જાય. ગુરુની નિશ્રામાં જાય અને એટલો સરળ હોય અને એમ સ્વીકારે કે આ ગુરુ છે, મારા કરતા વિદ્વાન છે, મહાપુરુષ છે, અને એમ કરીને પોતે પોતાનો અભિમાન ગાળવું હોય તો ગાળે, ન ગાળવું હોય તો ના ગાળે. આ જીવ તીર્થંકર ભગવાનના સમોસરણમાં નથી ગયો, પહેલા નથી ગયો, એટલી મોટામાં મોટી નિશ્રા તો એને પ્રાપ્ત કરી છે, અનેક વાર જઈ આવ્યો છે ભાઈ. આ જીવ તીર્થંકર ભગવાનના સમોસરણમાં અનેક વાર જઈ આવ્યો છે, ત્યાં ઘણા ગુરુની નિશ્રા એને પ્રાપ્ત કરી છે, છતાંય રખડ્યો છે. એટલે રખડવા માટે થઈને એ કારણ નથી કે સદગુરુ નથી મળ્યા માટે થઈને રખડ્યો છે, સદગુરુની નિશ્રા નથી મળી માટે રખડ્યો છે એમ નથી. એટલે કૃપાળુદેવે જે કહ્યું છે એનો જરાક વિચાર કરવાનો છે, એમાં અપેક્ષા છે, એટલે એ અપેક્ષાને સમજવાની. એવું હોય તો પછી કોઈને કેવળ જ્ઞાન થાય જ નહીં. જેટલા તીર્થંકર થયા એ તીર્થંકરમાંથી કોઈ તીર્થંકર ભગવાનને ગુરુ હતા નહીં, દીક્ષા માટે પણ કોઈ ગુરુ હતા નહીં, જાતે જ દીક્ષા લીધી છે. પોતે પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ નિર્મળ એ પોતે પોતાની પોતાના પુરુષાર્થથી પ્રગટ કર્યું છે, એટલે એવું નથી. પણ જેને અભિમાન આવે એ અભિમાન આવે છે એને માટે આવા સદગુરુ હોય તેને માર્ગ બતાવે છે. પણ એમ પણ નથી કે સદગુરુ ન મળે એટલે માટે માર્ગ છે જ નહીં, એમ નથી. માર્ગ અંતરમાં પડ્યો જ છે. જે પોતે જે સદગુરુના વચનો છે એ વચનોને પોતે ગ્રહણ કરે છે તો એમાં પણ એને તો માર્ગ મળી જાય છે. જેને પ્રાપ્ત કરવું છે એને તો કેટલી બે ઘડીની અંદર એ તો પ્રાપ્ત કરી લેવાનું છે ભાઈ. સોગાણીજીએ શું કર્યું, સોગાણીજીએ એક વાત ઉપર કેટલું મનન મંથન ચિંતન કર્યું, સદગુરુ પાસે એ વાત સાંભળી કે રાગથી આત્મા જુદો, બસ પોતે બેસી ગયા. હવે આ વાત આપણે પણ ગુરુદેવ પાસેથી અત્યારે સાંભળીએ છીએ. એટલે એમ નથી, જે વાત કહેવામાં આવી છે એ વાતને જે છે એનો વિચાર કરવો, માત્ર એમ નથી. પુરુષાર્થ આપણો જાળવી રાખવો અને આપણે વધારે પુરુષાર્થ કરવો, નહીતર તો પછી જો એવું આપણે રાખીને બેસીએ કે ના સદગુરુ નથી એટલે આ વર્તમાન કાળમાં આપણને નહીં થાય, ના તો પછી પુરુષાર્થ નબળો પડશે. એ પણ એક પ્રકારનો પ્રમાદ જ થયો. સદગુરુની નિશ્રા વિના પ્રાપ્ત ન થાય એવો વિકલ્પ મનમાંથી કાઢી નાખવો, એ અપેક્ષા એ કહેવામાં આવેલું કથન છે અને કૃપાળુદેવે જે જે પત્રમાં એ વાત લખી છે એ પત્ર કોને સંબોધીને લખાયો હતો અને જેને સંબોધીને લખાયો હતો એની એ વખતની કેવી દશા હતી એ શોધી કાઢવું, એટલે એ નિર્ણય તરત થઈ જશે. એ નિર્ણય તરત થઈ જશે. પણ એવો વિચાર કરો કે તીર્થંકર ભગવાનને ગુરુ હોતા નથી, એટલે તરત વાત સમજમાં આવશે. કેમ કે કોઈથી પમાતું નથી, એ તો નિમિત્ત કારણો છે, એ બધા નિમિત્ત કારણો છે. પોતે પોતાનામાં જાય તો પમાય, આવો વિશ્વાસ લાવો. બરાબર છે પ્રભુ? સ્વાધ્યાય પૂરો કરીએ, સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.